પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત એમાં આપણે 96 નંબરના બોલ ઉપર આપણે આવ્યા હતા. પાનું 60 છે. શરૂઆત લઈએ ફરીથી. ભાઈ એકવાર હરખ તો લાવ. એક સામાન્ય પણ એક વિચારવા જેવું છે, કરવા યોગ્ય કાર્ય એકવાર તો કર. જેમ સમયસારમાં એક કલશમાં શું આવે, બે ઘડી શરીરનો પાડોશી તો થા. આચાર દેવ આપણી પાસે વધારે સમય નથી માગતા, ખાલી શું કહે છે, બે ઘડી તું શરીરનો શું થા, પાડોશી થા. એની બદલે આપણે કેવા છીએ, શરીરના કેવા છીએ, પાડોશી છીએ ને, ગુલામ છીએ કે સ્વામી છીએ. સ્વામી માનીએ છીએ અને ગુલામ થઈને રહીએ છીએ. શું છે, માનીએ છીએ શું, હું શરીરનો કેવો છું, સ્વામી છું, અને કેવા થઈને રહીએ છીએ, ગુલામ થઈને રહીએ છીએ. 5 ઇન્દ્રિયોના ગુલામ છીએ અને વિષયોના ભિખારી છીએ. આ આપણું આખું ભૂતકાળ છે. તો અહીંયા તો ગુરુદેવશ્રી કહે, ભાઈ એક કોમળ સંબોધન છે. આમ સંસ્કૃતમાં એના માટે કયો શબ્દ આવે, ભો ભો કયો શબ્દ આવે, કે આમ કે ભાઈ તું એકવાર હરખ તો લાવ. કોને કહે છે આ હરખ લાવવાનો, ઉત્સાહ લાવવાનો, હર્ષ કરવાનું કોને કહે છે? જે દુઃખી થયા છે એને કહે છે. તું એમ ન સમજ કે તારી પાસે ખાલી દુઃખ જ છે, એવું નથી. શું છે સાથે, શું છે, સુખ ભલે નથી પણ સુખનો વિષય છે. શું છે, વેદનમાં ભલે દુઃખ છે, વેદનમાં શું છે, અનંત અનુબંધી કસાય દુઃખ છે, પણ સાથે સુખનો વેદન નથી પણ વિષય તો હાજર હાજર છે. અરે જે વિષયના આશ્રયે સિદ્ધ ભગવાન અનંત સુખ ભોગવે છે એ વિષય તું જ છો, તારી પાસે શું, તું જ છો. આ એ રીતે હરખ લા. જેને કહે ને મેં બધું ગુમાવ્યું નથી. 12માં જેમ હોય કે ભાઈ નુકસાન ગયું છે તો શું થાય, નુકસાન કેવું કહેવાય વેપાર ધંધામાં, કે ભાઈ પ્રોફિટનું નુકસાન થયું છે, આપણી મૂડી તો સલામત છે. એક્સિડન્ટ થયું તો શું થયું, કારની બોડી ડેમેજ થઈ, બાકી બધા માણસો તો કેવા છે. એમ અહીંયા કહે છે તું હરખ લાવ. પર્યાયમાં અનંત દુઃખ છે, આકુરતા છે. અરે નિગોદની દશામાં ગયા તો અક્ષરના આનંદભાઈ ઘે જ્ઞાન રહી ગયું તું, તું એ રીતે હીણો ન થા, મૂંઝાય નહીં. તારી પાસે તારા હિતને માટેનું વિષય સાધન તારી પાસે રહી ગયું અને એનો હરખ લાવ. તો ભાઈ એકવાર હરખ તો લાવ, કે અહો અહો આશ્ચર્યકારક, બહુમાન માટે આનંદદાયક. મારો આત્મા એ તે શબ્દ છે, બાકી હું આત્મા કેવો છું. આવો આવો એટલે કેવો, જેવા સિદ્ધ ભગવાન છે એવો જ તું અત્યારના છો. હું થવાને લાયક એમ નહીં, હું પરમાત્મા થવાને લાયક છું કે પરમાત્મા છું, બેમાં શું ફરક છે. થવાને લાયક નથી, થવાને લાયક એની વાત જવા દો, થવાને લાયક અથવા થવાનો છું, ચલો એનાથી આગળ લઈએ. થવાને લાયક તો કોણ હોય, બધાય ભવ્ય હોય પણ બધા જશે એમ નહીં, પણ હું કહી કે ના હું તો સિદ્ધ થવાનો છું અને હું સિદ્ધ છું, બે એક જ વાત કે કઈ ફરક છે. જીવનમાં ભલે થયો નથી પણ તું થવાના સામર્થ વાળો અત્યારના તું સિદ્ધ સ્વરૂપ છે, એવું એક હરખ ઉત્સાહ બળ લાગુ. મારા સામર્થમાં અને સિદ્ધ ભગવાનના પ્રણમનમાં કઈ જ ફરક નથી. આ એનો હરખ તો લાવ, એનો ઉત્સાહ લાવ. સાવ પામર થઈને કે મારે હવે શું થશે, કાંઈ નહીં થાય એવું નથી. તો હું અહો મારો આત્મા આવો પરમાત્મા સ્વરૂપ છે. એકવાર ગુરુદેવજી આમ સામાન્યપણે કહેતા, શું કહેતા હોય કે પામરને પરમાત્મા કહે છે. આચાર્યદેવની વાત ચાલતી હોય તો શું કહેતા હોય, પામરને પરમાત્મા. એક ભાઈ સજેશન શું કર્યું, સાહેબ પામરને પરમાત્માને, પરમાત્માને પરમાત્માપણું બતાવે છે. ઓલું શું હતું, પર્યાયની પામરતાથી અને પરમા, અહીંયા કે તું જ પરમાત્મા સ્વરૂપ છે એને દેખાડે છે અહીંયા. તો એ અહીંયા અને પામરતાને ભૂલીને યોગસારમાં તે બહુ જ સરસ લીધું છે, બોલ તારે શું કરવું છે. તું પામરપણું યાદ કરીશ તો પામરપણું મટશે નહીં, અને પરમાત્માપણાને યાદ કરીશ તો પરમાત્મા થયા વગર રહીશ નહીં. એમ અહીંયા પરમાત્મા સ્વરૂપ છે. જ્ઞાનાનંદની શક્તિથી એ તું ભરેલો છે. જ્ઞાન અને આનંદ કાલ વાત થઈ ગઈ છે. મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી, ઓછી થઈ ગઈ નથી, નાશ થઈ ગઈ નથી. ભલે પર્યાયમાં ગમે તે પ્રકારના પરિણામો થયા, મારા સ્વભાવમાં કાંઈ પણ વિપરીતતા તો નહીં, ઓછપ પણ થઈ નથી. આવી શું છે? અહીંયા સુધી શું દેખાડ્યું? ત્રણ લાઈનમાં એક હોવાપણું દેખાડ્યું. તને ખાલી હોવાપણામાં શું દેખાય? તને એટલે આપણને બધાને શું દેખાય છે? હીનપણું દેખાય છે. અહીંયા કહે છે તારી પાસે ખાલી હીનપણું નથી, હીનપણા સાથે સ્વભાવમાં શું ભરેલું છે? પરમાત્માપણું ભરેલું છે. એ અહીંયા આપણને દે, અને એનો તું હરખ લાયો છે. હવે એટલા માટે હવે આવશે આગળ. આવી સ્થિતિ હોવા છતાં આ વાત આપણને સમયસારમાં જો વિચારીએ તો 14મી ગાથામાં આચાર્યદેવે શું કીધું? કેવા આત્માને તું જાણ? કે અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અંશ, એવા પાંચ ભાવ સ્વરૂપ. તો હજી આચાર્યદેવ ખુલાસો કરે એ પહેલા શિષ્ય પ્રશ્ન પૂછ્યો ટીકામાં, કે આવો આત્મા અત્યારના અમને કેમ અનુભવમાં આવે? અમે જ્યારે જોઈએ તો પર્યાયમાં તો બધું સ્પષ્ટપણું છે, ગતિઓની પર્યાય છે, કસાયોનું જ્ઞાનનું હિણાધિકપણું છે, ગુણભેદને રાગાદી એટલે અકુળતાનું વેદન, તે વખતે આવા આત્માને કેમ અમારે જોવો? હા, તમે હજી કહો કે સિદ્ધ દશા થાય પછી જોજે તો અમને કોઈ પ્રશ્ન. તો એનો એક ખાલી આચાર્યદેવ સુજાવ આપ્યો ખાલી, કે અમે તને જે કહીએ છીએ કે એવું બધું સ્પષ્ટપણું અભૂતાર્થ હોવાથી, શબ્દ શું વાપરો છે? અહીં તું ક્યાં જોવે છે? તું ક્યાં પર્યાય બુદ્ધિમાં તું પર્યાયમાં છે એમ તું જોવે છે, અને અમે કોને જોઈએ છે? અમે કોને જઈને આ ઉપદેશ તને આપીએ છીએ? સ્વભાવને જોઈને તને ઉપદેશ આપીએ છીએ કે એ અભૂતાર્થ થવાથી, શબ્દ નથી વાપરો, હોવાથી છે. એક એક વાક શબ્દની અંદર મોટો ફરક પડી જાય છે, હોવાથી અને થવાથીમાં. સમયસારમાં છે 14મી દાખલા. જો પછી છે પ્રશ્ન પૂછે છે, શરૂઆતમાં છે 14મી ગાથાની ટીકા 37માં. અહીં શિષ્ય પૂછે, જેવો ઉપર કયો તેવ, ઉપર એટલે અબદ્ધ સ્પષ્ટ મૂળ ગાથામાં, એવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? અમને તો કેવું લાગે છે? અશક્ય લાગે છે, અસંભવ. એનું સમાધાન આચાર્ય, બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી, શબ્દ શું વાપરો છે? હોવાથી. ફરક કેટલો પડ્યો? પ્રશ્ન પૂછનાર શિષ્ય શું જોવે છે? વર્તમાન પર્યાયમાં, એટલે કે અમે અત્યારના તો આવા છીએ. અહીંયા આચાર્યદેવ કહે છે સ્વભાવ તરફ નજર મૂકતા આવો તને દેખાશે. તને હોવાથી શબ્દ છે, હોવાથીનો સ્વીકાર નથી કર્યો એટલે થતો નથી. તો આખી મોટી આખી શું છે? દ્રષ્ટિનો પલટો કરવાની આખી મોટી વાત છે, કે એ ભાવો અભૂતાર્થ હોવાથી. એટલે શિષ્યમાં શું પ્રશ્ન હતો? અનુભૂતિ કેમ થઈ શકે? એને અશક્ય ઇમ્પોસિબલ લાગતું હતું. અને આચાર્યદેવ કહે છે હોવાથી ઉપર નજર કર, તો આચાર્યદેવ કે અનુભૂતિ થઈ શકે છે. એટલે જેમ કે ને કેમ ન થાય, જેને પ્રશ્ન ને, એટલે શિષ્ય કે કેમ થાય, આચાર્ય કેમ ન થાય? આખી શેનો ફરક પડી ગયો છે? દ્રષ્ટિના પલટાથી આખો ફરક એ પડી ગયો છે. અહીંયા આપણને પૂજ્ય ગુરુદેવ શ્રી કહે, અરે રે, હું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો, હવે મારું શું થશે એમ ડર નહીં, એમ મૂંઝાય નહીં, હતાશ થા નહીં. શું છે આપણને શું થઈ ગયું છે? આખું એમ થાય છે કે આનાથી કોઈ છુટકારો જ નથી. આમાંથી આપણે જેને ગુજરાતીમાં શું ઇંગ્લિશમાં કહીએ ને, ડેડ એન્ડમાં પહોંચી ગયા છે, ધેર ઇઝ નો કમ બેક, નહીં થાય ને. ત્યાં સુધી પહોંચી ગયા છે ને આપણે, ડેડ એન્ડમાં પહોંચી ગયા છે ને. અહીંયા કહે છે નથી, હું હીણો થઈ ગયો છું. એક આ બહુ જ મોટામાં મોટી શીખવા જેવું છે. પર્યાય બુદ્ધિમાં એને હીણતા અને વિપરીતતા સિવાય કંઈ દેખાશે નહીં. અને અહીંયા પ્રવચન સારમાં આવી ગઈ હતી કઈ 114મી ગાથા, પર્યાય ચક્ષુને સર્વથા બંધ કરીને દ્રઢ દ્રષ્ટિના ચક્ષુને ખોલીને, એવું બધું આવ્યું હતું ગાથા. એ જ છે, આપણે શું કરવાનું છે? કાં તો નિમિત્તાધીન દ્રષ્ટિ છે, સંયોગ દ્રષ્ટિ છે, અને કાં તો પર્યાય બુદ્ધિ છે. આ એની સામે આખી કેવી કરવાની છે? દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્ય તરફની બુદ્ધિ, ઉપાદાન તરફ. તો હું હીણો થઈ ગયો, પણ કોઈ કે હું હીણો તો છું કે નહીં, અત્યારનું કેવો છું, સંસારી છું કે સિદ્ધ છું? સંસારી છે, એમાં એમ પૂછવાનું શું હોય? ઇટ્સ બટ નેચરલ, હું સંસારી છું ને. હું કેવો છું, મનુષ્ય કે તિર્યન છું? મનુષ્ય ને, બરોબર ને. અહીંયા કહે છે કે આખી દ્રષ્ટિ બદલવી પડશે. હું મનુષ્ય પણ નથી, સંસારી પણ નથી, હું તો સિદ્ધ સ્વરૂપ જ છું. આખી એક સ્વભાવ દ્રષ્ટિનું એક બળ કેળવવું પડશે, કેળવવું પડશે. ઓલી ટેવ પડી ગઈ છે એના, તો કે હું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો, હવે મારું શું થશે? ચલો બીજા નાના કરતા આપણે મોટાને પૂછીએ, આ ભાવ પછી ક્યાં જશો? એ તો નક્કી છે ને, કાંઈ એવા પાપ તો કર્યા નથી કે તિર્યંશને નરકમાં જઈએ. આ ભાવ પછી નિશ્ચિત મોક્ષ તો નથી જાણ, એ તો પાકો છે. તો ક્યાં જશો? નાના ને મોટા નથી પૂછ્યો, ક્યાં જશો? એવું ક્યાં જશો? દેવગતિમાં જોરથી બોલવાનું, એમાં શું? અરે પણ હું અત્યારના જ ભવમાં નથી, તો પછી દેવગતિને શું પ્રશ્ન છે? હું ક્યાં છું અત્યારના? હું સ્વભાવમયમાં છું, સ્વભાવમય તત્વ છું, હું ભવમાં જ નથી. અને ભવ નથી તો વળી ભવ પૂરો કરીને જવાનું એ મને? એવી આખી વિચારણા. કોઈને એમ લાગે આવું બધું તો કેવું લાગે? આમ નિશ્ચયાભાસ જેવું લાગે. કોઈ કે રિયાલિટીમાં તમે રિયાલિટી સમજો, રિયાલિટીમાં શું છે? રિયાલિટીમાં તો હું મિથ્યા દ્રષ્ટિ છું ને. રિયાલિટીમાં એ તો નિશ્ચયાભાસ કહેવાય. ખાલી તમે કહો અરે ભાઈ એક વાર મુંજાઈશ નહીં, એક સ્વભાવ દ્રષ્ટિનું બળ લાવ, જ્ઞાન એનો વિવેક છોડશે નહીં અને શ્રદ્ધા પોતાનું કામ કરી લેશે. ક્યારે મુંજાવું ને આપણને? સોગાનીજીના માટે સરસ શબ્દ, નિશ્ચયાભાસનો ડર અને પ્રમાણનો લોભ, એવી રીતે બે શબ્દો વાપરે છે. ચિંતા ન કર, હું દુઃખી છું એવો નિર્ણય કરીને તો સ્વભાવ દ્રષ્ટિ માટે અહીં આવ્યો છું. સમયસારનો અભ્યાસ શેના માટે કરો? હું ધર્મ શેના માટે કરવા આવ્યો છું? સુખી થઈ એમ માનીને આવ્યા છીએ કે દુઃખી થઈને આવ્યો છું? દુઃખનો સ્વીકાર કર્યો છે, પણ એને ટાળવાનો શું ઉપાય છે, એનો શું વિષય છે એ ખબર નથી. એટલે અહીંયા છે, એટલે મૂંઝાવું નહીં. અહીંયા એ પર્યાયમાં દુઃખ છે, આકૃતા છે, સંસારી છું, મિથ્યાદર્શી, બધી જ વાત સાથે હવે આખી એ વાત લે છે. ખબર નહીં ડૉક્ટર પાસે જશું ત્યારે, ડૉક્ટર સાહેબ તમે આવું છું, દવા તો આપજો, પણ હું તો નિરોગી નહીં થાઉં, હું તો માંદો જ રહીશ, એમ કહેશું ને? અને ડૉક્ટર હા તમે તો કાંઈ હવે આમાંથી બહાર નહીં આવે એમ કહેશે તો શું કહેશે? ખબર નહીં ત્યાં તો ડૉક્ટર થાય કે ના. અરે બે દિવસમાં તો દોડતા કરી દે. અરે ત્યાં તો એક એક કલ્પનાની વાત છે, અહીંયા નિશ્ચિતતાની વાત છે. તું વર્તમાનમાં જ ખાલી, તું તારા એક પર્યાયરૂપ અસ્તિત્વને ન જોતા, એની સાથે અહીંયા હું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો, હવે મારું શું? ફરીથી જ પ્રશ્ન, હવે હવે એટલે ભવિષ્યમાં શું થશે? શું થશે ભવિષ્યમાં? આવા નિરોગી રહેશું, આ બધું સરખું રહેશે કે નહીં રહે? શું છે, શું થશે? ખબર નહીં ભાઈ હવે શું કઈ ભવિષ્યમાં. મને ભવિષ્યને કે ભૂતકાળને મારા અસ્તિત્વમાં કાંઈ જ ફરક નથી. જે અસ્તિત્વને હવે હું સમજવા માંગુ છું, જે અસ્તિત્વને હું આશ્રયમાં લેવા માંગુ છું, એને માટે ન તો ભૂતકાળથી ફરક છે, ન તો વર્તમાનથી, અને ન તો અરે એના માટે ન તો ભરત એરાવત કે વિદેના ક્ષેત્રથી ફરક પડતો. એવું તત્વ હું બધાથી કેવો છું? કેવો છું બધાથી? નિરપેક્ષ છું. અને એ નિરપેક્ષ તત્વનું નામ જ પરમ પારણામિક ભાવ છે. પણ એનું એકવાર અંદરમાંથી શું છે, અંતરક પણતિમાંથી આ જોર આવવું જોઈએ. શબ્દોમાં તો બોલી લઈએ છીએ, બધું કહી શકીએ છીએ, પણ અંદરમાંથી એની, જેને કહે ને આ બધું દેશ ભાષા નહીં ખબર, દેશ કોઈ ના બીમાર ને બહુ પડ્યો ને, અને આ એક બનેલી વાત છે. સોનગઢમાં એક ભાઈ હતા, એ જીવનલાલજીની સેવા કરતા હતા. એને છેલ્લો મરણકાળ આવ્યો ત્યારે ગુરદેશી આમ આર કરીને ફર નીકળતા ત્યારે કે કેમ છે, તો શ્વાસે ઘર છોડી દીધું. એમને શું શબ્દ વાપરો? એટલે શ્વાસ ક્યાંથી ચાલવો જોઈએ? નાભીમાં, ડ્યુટીમાંથી ચાલવો જોઈએ. એને ખબર પડી કે આ તો કહેવાનું શું છે, આપણે આપણા મૂળ અસ્તિત્વને ભૂલી ગયા છીએ અને ખાલી અહીંયા પર્યાય દ્રષ્ટિમાં ખાલી એ રહી ગયા છે. તો અહીંયા કે તું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો, હવે મારું શું થશે? હવે શું, ભૂતકાળમાંય મારું કાંઈ બગડ્યું નથી. અને એના માટે સિમ્પલ છે ને, સર્વ જીવ છે. પછી કન્ડિશન મૂકી, શું કન્ડિશન મૂકી? ન્યા સુધી આપણે નથી પહોંચતા. શું છે, ઓલું તો માની લીધું. બનાસીદાસજીએ પણ લખ્યું છે ને, સિદ્ધ સમાન સદા પદમેવ ચેતન રૂપ અનુપ, એને આખું. પણ અહીંયા આખું શું લખ્યું છે આમાં, કે જેવું સ્વરૂપ છે એવું આપણે સ્વીકારતા નથી. ખાલી પર્યાય બુદ્ધિમાં એટલું જોઈ છે ને સ્વીકારીએ છીએ. તો એમ ડર નહીં, ડર ડર ભય કેમ નહીં, ડરવું કેમ નહીં? કોઈ શાસ્ત્રમાં લખ્યું છે આચાર્ય દેવ પોતે, અમે ડરીને આની રચના કરીએ છીએ એવું? યોગસારમાં યોગેન્દ્ર દેવ ભવ ભય થી ડરી ચિત, અને એમાં તો લખ્યું છે કોણ બહાદુર કોણ છે, સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ? મિથ્યા દ્રષ્ટિ એવો બહાદુર છે કે જે સંસારથી તીર્થંકરો ડરાય એને એને ડર નથી લાગતો. એને શું કહે સંસ્કૃતમાં, મોટો સુભટ્ટ છે. આ મોટો બારનો જેને કહે, અરે ભાઈ એ અહીંયા તો આત્મા ખરેખર, અહીંયા આત્માની એટલી અધિકતા લાગશે કે તને પછી અબ હમ અમર ભય ના ભય, એ દશા છે. અહીંયા તો ડર નહીં, કારણ કે ડરની અંદર તારું વિવેક જ્ઞાન કામ નહીં કરી શકે. અને બીજી શ્રદ્ધાની નિસંગતા વગર ક્યારે પણ ચારિત્રની સ્થિરતા નહીં આવે. ચારિત્રમાં શું હોય, સ્થિરતા હોય કે ને, લીનતા હોય કે ને, એકાગ્રતા, એ ક્યારે થશે? શ્રદ્ધા જ નિસંક હજી નથી થઈ, ડામાડોળ છે, તો જ્ઞાનમાં કે ચારિત્રમાં ક્યારે સ્થિરતા આવવાની નથી. એટલે જ્ઞાની આપણને કે ડર નહીં, બધું ખોવાઈ ગયું નથી, ટોટલી સંયોગમાં. અને એ વાત તો બહુ જ વિચારીને શું વિચારવા જેવું છે, કોઈ પણ ઉદય પ્રસંગમાં સ્વભાવને ભૂલવો નહીં, જેને કહે ને સરેન્ડર નહીં થઈ જવું એની અંદરમાં. કોઈ પણ ઉદય પ્રસંગ એટલે, કોઈ પણ એટલે ખાલી પ્રતિકૂળ નહીં, અસાતા ખાલી ન લેવું, કોઈ પણ સાતાના વખતે પણ એ સ્વભાવ અકબંધ રહેલો છે, સ્વભાવને ચૂકવા જેવો નથી. તો ડર નહીં, મૂંઝાય નહીં. મૂંઝાય નહીં એટલે જેને તને કોઈ એમાંથી સોલ્યુશન નથી મળતું, આઉટ ઓફ વે કાંઈ નથી મળતું, કન્ફ્યુઝ સ્ટેટ છે એમ નહીં. એક તો ડર નહીં અને બીજું નહીં, મૂંઝાય નહીં, અને ત્રીજું શબ્દ શું આપ્યું છે, હતાશ. એટલે કાંઈ બસ કાંઈ મારાથી કાંઈ થવાનું જ નથી એમ પણ નહીં. તારી પાસે પૂરેપૂરું સામર્થવાન તત્વ તારી પાસે છે, અને એટલા માટે એને છોડવા માટે શું કહે છે, આ ત્રણ છોડવાનું, ડરવું નહીં, મૂંઝાવવું નહીં, હતાશ ન થવું. અને એની સામે શું છે, એકવાર ખાલી કેટલો માગે છે, ઠીક એકવાર તો ગમે ત્યારે કરશું ને, બીજું બધું ઘણું કામ પહેલાં કરી લઈએ ને, એકવાર એને કરીએ. જ્ઞાની ગુરુદેવ કહેવા તો આપણે એક વાર નહીં કરીએ, એક વાર સ્વભાવનો ઉત્સાહ. ઓલાનો શું છે, બારમાં હતાશા છે, અને એની સામે અહીંયા શું લીધું, ઉત્સાહ. જીવનમાં એ રીતે વિચારવું છે. ઉપકારીઓના પ્રસંગોમાં આપણને ઉત્સાહ આવે છે, તો એમણે કહેલા તત્વનો ઉત્સાહ કેમ નથી આવતો? ઉપકારીઓના બધા લઈ લેવાના, તીર્થંકરોના પંચકલાણીના પ્રસંગો આવે, પંચકલાણી મહોત્સવ ઉજવીએ, જ્ઞાનીઓના જન્મજયંતિ આદિ ઉજવીએ, બધામાં શું આવે આપણને, ચોક્કસ ઉત્સાહ આવે, પણ એ ઉત્સાહ સાથે વિચારણા કેમ એમ નથી થતી કે એમણે કહેલા તત્વનો આપણને ઉત્સાહ કેમ નથી આવતો. તો અહીંયા કહે છે એક વાર સ્વભાવનો ઉત્સાહ લાવ, જે જે છે ને પહેલી લાઈન કઈ હતી, હરખ લાવ. તો કોનો હરખ લાવવાનો છે? સ્વભાવનો ઉત્સાહ લાવ. અને સ્વભાવનો મહિમા લાવીને આ શરત છે, અહીંયા આપણા શું થઈ જાય, પગ પાછા પડી જાય છે. ઓલું તો છે એમ, સ્વભાવનો મહિમા, મહિમા મહિમા કોને સૂચવે, એવી એની અધિકતા લાગે કે બીજા સંબંધીના વિકલ્પો ઊભા ન થાય. બીજાની અધિકતા લાગે જ નહીં, રૂચિ જ્યાં દોડે નહીં તો સમજી લેવું મને મારા સ્વભાવની મહિમા એ લાગે છે. તો મહિમા લાવીને, જો શબ્દ શું વાપરો છે, લાવીને, લાવીને ગુજરાતી એટલે શું, તારે ક્રિએટ કરવું પડશે. લાવીને સ્વભાવ તો બિરાજમાન છે જ, તારે આ શું કરવું પડશે, પુરુષાર્થી કાર્ય કરવું પડશે. લાવીને શબ્દ છે કે ઉપરથી ટપકી જશે, સહેજ થઈ જશે, ક્રમબદ્ધ સારું ને, આપણે બધું થઈ જશે એની મેળે, ટાઈમ આવશે તો બધું ક્રમબદ્ધ, એનું નામ જ કહેવાય ને. તો ક્રમબદ્ધ કોને કહેવાય, જે પોતાની રીતે હર સમય કાર્ય થાય એનું નામ શું કહેવાય, ક્રમબદ્ધ કહેવાય ને. કે બીજું હોય ક્રમબદ્ધ એટલે શું, અરે ભાઈ જે સમય થવાનું એ જ થવાનું, કોઈ ના નથી પાડી, પણ એ ક્રમબદ્ધ થવાનો છો એ તું સ્વીકાર કરીને કહે છે કે પ્રમાદ કરવા માટે કહે છે, તારા દોષને બચાવવા માટે કહે છે. ઘણા સરસ કે કે અમે શું કરીએ, ક્રમબદ્ધમાં અમારે ક્રોધ આવવાનો હતો એટલે આવી ગયો. સારી વાત છે, ક્રમબદ્ધનો સ્વીકાર કરીને તું આ બોલે છે કે ક્રમબદ્ધનો નિકાર કરીને? ક્રમબદ્ધનો સ્વીકાર કરનારને કસાય થાય જ નહીં, અકસાય સ્વભાવ હાથમાં આવે. આ તો એના જેવું છે, સાકર હું ખાઉં ને ગમે એવો ટેસ્ટ આવીશ, પોસિબલ ને, કેમ નહીં? તમને ભલે ગેળો આવે પણ મને બીજો સ્વાદ આવ્યો, હું શું કરું? જેમ સાકરનો સ્વાદનું એક નિશ્ચિત ટેસ્ટ છે ને, એમ ક્રમબદ્ધના સ્વીકારનું એક નિશ્ચિત ફળ શું છે, અકર્તાપણું છે, જ્ઞાતાપણું છે. તો કે ક્રમબદ્ધનું થયું એટલે કસાય આવે, તો ક્રમબદ્ધને માનનારને કસાય હોય જ નહીં. જીવનમાં એ પ્રકાર નથી, બધા સાથે પાંચેય સમવાય સાથે કામ કરે છે. ખાલી પ્રમાદને પોષવા માટે એકનું નામ લઈને કરે છે. તો અહીંયા તો કહે છે સ્વભાવનું મહિમા લાવીને, તારે આ પુરુષાર્થ કરવાનો છે, કાર્ય કરવાનું છે. બારમાં તો નહીં, વેપારીનું આપ્યું હોય 3 મહિનાનું, શું કહેવાય, અલા ટાઈમે આપ્યું હોય ને, થોડા એકાદ 2-4 દી ગયા હોય, કેટલા ફોન કર્યા હોય, તો ન્યાય એમ નતો, જ્યારે આવવાના હશે ત્યારે શું છે. જીવનમાં એ પ્રકારે સ્વચ્છંદતા હોઈ શકે નહીં. તારે લાવીને તારી તાકાતને ઉછાળતા, તાકાત એટલે તારું આ ક્ષેત્રે આ ભાવમાં આપણી કેટલી તાકાત છે, કેટલી તાકાત છે, તત્વ અભ્યાસ સુધીની છે, કેટલી તાકાત છે. મુનિ દશા અત્યાર શું પંચમ કાળના અંત સુધીમાં પણ થવાના, તો આટલી તો આપણી શું છે, તાકાત છે. અરે ભવનો અભાવ નહીં પણ ભવના અભાવના બીજડા વાવી શકે એટલું તાકાત છે આપણે. તો એ કેમ નથી, એવી તાકાતને તું ઉછાળ, એને પુરુષાર્થ કરીને તું પ્રગટ કર. અને એની સામે હવે 98 નંબરના બોલમાં શું કહે છે, દે તો તને કદાચ છોડશે, શું એ તો બીજાને ને, આપણે થોડી સ્મશાનમાં ગયા હોય તો કોનું શરીર બળતું દેખાય, બીજાનું ને, આપણું તો નહીં ને, નહીં થાય. ડૉક્ટર આપણે આપણા, મારે તો અમારે તો ઘરના ડૉક્ટર છે, અમારે 24 કલાક અવેલેબલ છે, પછી વાંધો નથી. જો આ એક એક આ એક કુદરતની એક વ્યવસ્થા છે, આ દેહ છૂટે મુખ્યતા તો એની લીધે, બાકી સંયોગ ને આ તે બધું એક કુદરતની સિસ્ટમમાં છે ને, વ્યવસ્થામાં છે. એ શું સૂચવે, તારા માટે વૈરાગ્યના નિમિત્તો છે, તું વૈરાગ્ય નથી કરતો. આ બધા શું છે તારા માટે? એ કોઈ આર્થ ધ્યાનના ખરેખર નથી જેને મળે, ખરેખર તારા માટે વૈરાગ્યના નિમિત્તો છે, પણ તું એને એને વૈરાગ્યના નિમિત્ત નથી બને, તું આર્થ ધ્યાન કરીને વિપરીતતા કરે. બાકી દેહ તો છોડશે જ, આનાથી બીજું શું વૈરાગ્યનું નિમિત્ત હોય? બારમાં તો હોય ભાઈ, કેવા ભાઈ હતા, હાલતા ચાલતા હતા, ને આ શું થઈ ગયું? બીજું તો બનતું હોય, પણ એક ઘણી વાર આવું એક આશ્ચર્ય થાય, અને ત્યારે ખામી શું રહી જાય છે? બીજા ઉપરના એ પ્રસંગો જોઈને મારા ઉપર થવાનું છે કે નહીં એ ન્યા સુધી નથી પહોંચતા આપણે. ભલે બોલી લઈએ છીએ, કેવો વૈરાગ છે? સ્મશાન વૈરાગ છે ને, સ્મશાન વૈરાગ જેવું પણ નથી રહ્યું. અહીંયા તો કે દે તો તને, પછી શબ્દ શું છે? જ જ, એટલે નિશ્ચિતપણું છે એનું. ક્યારે છૂટશે? દેખ તને ક્યારે છોડશે? એટલે આયુષ પૂરું થશે ત્યારે ને. તો ખરેખર તો અત્યારના પણ છૂટું જ છે. આ તો એક નિયર બાય છે, એટલા માટેનું છે. જે નિકટ હતું એ ક્ષેત્રથી પણ હવે દૂર થવાનો કાળ આવે, અને એ એના માટે, કારણ કે સંયોગ હોય એ છૂટા વગર રહે નહીં. તો દેહ અને આત્માને બેને શું છે? તાદાત્મ્ય સંબંધ છે કે સંયોગ સંબંધ છે? એકરૂપણાનો સંબંધ નથી. જેમ કોઈ લીંબુ કે એવું કોઈ પણ ફ્રૂટ લઈએ તો એનો જે અંદરમાં એનો સ્વભાવ, જે લીંબુનો ખટાશ છે, એ તો કેવા છે? તાદાત્મ્ય છે. કોઈ છૂટું કરી શકે કે? સાયન્સ તો આટલું બધું કામ કરે તે કામ ન કરે કે જે લીંબુમાંથી શું કરે, ખટાશ એક્સ્ટ્રેક્ટ કરી નાખે, અને પછી કેવું, હવે અમારે લીંબુ કેવા ઉગે છે? મોળા ઉગે છે એમ. સ્વભાવ અને સ્વભાવવાન કોઈ દી જુદા પડી શકે, અને સંયોગ છૂટા કર્યા વગર, થયા વગર રહેતા. તો દેહ તો તને છોડશે જ. ગુરુદેવ શું છે કે ગમે એટલી કલ્પના કર, ગમે એટલું એરેન્જમેન્ટ કરી રાખ ને વ્યવસ્થા કરી રાખ, દેહ તો તને છોડશે જ. પણ હવે શું શબ્દ? પણ શબ્દ હંમેશા તો પણ પરંતુ એવા શબ્દો હોય ને, શેનું સૂચવે? આનાથી કંઈક જુદી જાતનું. તથા વળી એ તો એક્સ્ટ્રા એડેડ હોય, અહીંયા પણ પરંતુ એ શબ્દ છે, એનાથી એક જુદી વાત આવે. શું શું જુદી વાત? ઓલા પહેલા માસની વાત આવી, દેહ તને છોડશે. હવે ગુરુદેવ છે શું વાગે? તું દેહને છોડ, રિવર્સ બતાવે. ઓલામાં શું વાગે? દેહ તને છોડશે, એ તો છે. અહીંયા હવે રિવર્સમાં શું વાત કરે છે? તું દેહને છોડ, તો એ તારી શું છે? બોલે એ પુરુષાર્થ છે. દેહ છોડવાનો એ તો કુદરતની વ્યવસ્થા છે, એમાં કાંઈ બીજો ફેરફાર, પણ એન માટે તું એવી તૈયારી જીવનમાં રાખજે. મરણ સમયે છૂટે છે, પણ જીવનમાં છૂટવાની દ્રઢતા કર લે છે, અને તેથી મરણ સમયે તને એ મરણની, દેહની એકત્વ બુદ્ધિની ભીષમાં નહીં રહેતું. અહીંયા તો દેહ તો તને છોડશે જ. કઈ ઉંમરે છોડે? નાની કે મોટી? ટુ મચ એ છે ને, ચાઇલ્ડહુડમાં તો નહીં ને, ચાલો યંગ વનમાં નહીં, ચાલો એનાથી લઈએ નહીં. ક્યારે છોડે? ક્યારે ક્યારે? ગમે ત્યારે, ગમે ત્યારે. તો ગમે ત્યારે જો આવું થવાનું હોય તો એના પ્રત્યે જાગૃતિ કેમ ન હોય? તમારે ઘેર ચોર ગમે ત્યારે આવશે એવું કોઈ કીધું હોય તો શું હોય? સુઈ જશું કે શું? તો અહીંયા દેહ છૂટવાનું નિશ્ચિત છે, ક્યારે છે એ પણ નિશ્ચિત છે, ખબર નથી આપણને. તો જાગૃતિ કેવી હોય? તો એ જીવનમાં દેહથી ભિન્નતાની સાધના કરવા જેવી છે, જેથી એ છૂટવાના સમયે આકુતા નહીં હોય. ત્યારે તો એ એવી ભાવના કરશે કે હું તો અમર તત્વ છું, દેહ છૂટે છે પણ એમાં મારાથી કાંઈ. અને એના માટે સરસ શબ્દ જ્ઞાની માટે કૃપાળુ દેવે કયો શબ્દ વાત, એમની એક ઓળખાણ, દેહ છતાં જે ની દશા વર્તે દેહાતી. કોની વાત લીધી છે? અશરીરી થયા સિદ્ધ ભગવાનની. તો કોની વાત લીધી છે? દેહ છતાં, દેહ હોવા છતાં, શબ્દ શું વાત પછી આગળ? દેહાતીત એટલે શું? અતીત, અતીત ભૂતકાળ. જેમ ભૂતકાળ ચાલ્યો છે ને, એમ જ્ઞાની તો એમ વિચારે છે કે શરીર છે કે નહીં મને. એમાં પણ એક કૃપાળુદેવનું એ પણ એક બીજું વાક્ય છે. શું છે એક વાક્ય? જીવનમાં કેવી અંતરંગ દશા વૈરાગ્ય હશે શરીર પ્રત્યેની, અમે દેહધારી છીએ કે નહીં એ માંડ માંડ યાદ કરીએ ત્યારે સંભળે. કેવું છે? પૂજ્ય બેનસી પણ એ કહેતા, આ દેહ તો અમને કોથળા જેવું લાગે છે. તમે ભોજનના ટાઈમે આ બધા વાજા વગાડો છો, પણ અમને તો દેહ કેવું લાગે છે? એક કોઈ પણ એક કોઈનો હોય ને અનાજનો કોથળો હોય ને, કેરી બેગ લઈએ અહીંયા પણ ભલે બોલાય, શું બોલાય, ઘઉંનો કોથળો, બાજરાનો, પણ એ કોથળો કાંઈ બાજરાનો થોડી છે. એમ આ શરીર એ કેવું લાગતું? તે કોથળા જેવું લાગે. દેહધારી છીએ કે નહીં કોની વાત ચાલે છે? વિદેહ ક્ષેત્રના કોઈ જ્ઞાનીની વાત હશે, ચોથા આરાના કોઈ હશે. એક એક એકત્વ છીટું તો અંદરની દશા કેવી હોઈ શકે છે એ આપણને બહુ લાંબો ટાઈમ પહેલા નથી. કદાચ મુનિરાજોને વિચારતા હશે 1000-2000 વર્ષ પહેલા આવું કદાચ, પણ આ કાળે આ ક્ષેત્રે હમણાં પણ આવી એક દશા થઈ શકે છે. તો કે દેહધારી છીએ કે નહીં, તો અહીંયા ફરીથી દેહ તો તને છોડશે, તું દેહને છોડ. શું છે અહીંયા છોડ એટલે? શું સુસાઇડ કરી નાખો એટલે દેહ છોડી નાખો એની વાત છે? અહીંયા પોતાના અભિપ્રાયમાં છૂટા પડેલાને છૂટા કરવાની જરૂર નથી, એના છૂટાને છૂટાપણાના અભિપ્રાયની જરૂર છે. દેહ તો છૂટેલો છે, ક્યાં તારા દ્રઢ ક્ષેત્ર કાળ ભાવમાં આવી ગયો છે, તે છૂટેલા પડેલાને છૂટો છે એવો અભિપ્રાય કરવાનો છે. તો અહીંયા તું દેહને એટલા માટે શબ્દ બ્રેકેટમાં લખી, દ્રષ્ટિમાં, અભિપ્રાયમાં, માન્યતામાં, શ્રદ્ધામાં, કોઈમાં પણ શબ્દો લે, એમાં છોડ. છોડ એટલે છૂટું છે એવો સ્વીકાર કર, તેની બલિહારી છે. બલિહારી ગુજરાતીમાં શું કહેતા? એ તારી ગ્રેટનેસ છે, એ તારી એની વેલ્યુ કિંમત છે. દેહ વખતે દેહાતીત દશા થાય એ તારી કિંમત છે. દેહ ભિન્ન દેહ વખતે દેહમાં એકાકાર પણ એ કોઈ તારી કોઈ મહાનતા નથી, તો એની બલિહારી છે. એ કરવા જેવું કાર્ય છે જીવનમાં દેહ વખતે દેહથી ભિન્નતાનું. આ તો સુરવીરના ખેલ છે. સુરવીર, સુરવીર કોને છે? નહીં, બ્રેવ, બ્રેવ, બ્રેવ કે ને, થોડું ઇંગ્લિશ કહેવું પડે ને, સુરવીર ખબર પડે. બ્રેવ માણસ આપણે પણ હવે શું લઈ લેશું એમાં સાથે? તલવાર ને એવું બધું લઈને નીકળશું, એ સુરવીર કહેવાય? અરે તલવાર ને એવું બધું લઈ જાય, બ્રેવમેન ન કહેવાય. ઇટ્સ અ મોસ્ટ કાવર્ડ વન. એને ભય છે ત્યારે તો શસ્ત્ર રાખે. શેનું છે એવું રાખવાની? શેને ફેરું પડી? અરેજી અહીંયા કે આ સુરવીરના, આ સુરવીર એટલે જેને આત્મિક વીર્ય જેને પ્રગટ થશે એ આવું કાર્ય કરી શકશે. શબ્દોમાં કે ધારણા જ્ઞાન કે વિકલ્પમાં કોઈ તાકાત નથી કે આવું એક કાર્ય કરી શકે. એ તો આત્મસન્મુખતાના વીર્યવંત જીવોનું આ કાર્ય છે. કે શરીર વખતે એ બહુ જ મોટો પુરુષાર્થ છે. શું પુરુષાર્થ છે? સંયોગો વચ્ચે અસંયોગી તત્વ ગોતી લેવું, વિભાવ વખતે વિભાવ રહિત સ્વભાવને ગોતી લેવો, ભેદભાવો વચ્ચે અભેદ તત્વને સ્વીકારી લેવો, એ મહાપુરુષાર્થ છે. એ સુરવીરના એ ખેલ છે, બીજા કોઈનું એ સામર્થ્યમાં નથી. જીવનમાં શબ્દો વાપરા, વિકલ્પો કર્યું, ધારણા ક્યાં સુધીની ધારણા કરી લીધી? 11 અંગને 9 પૂર્વ સુધીની કરી લીધી. કસાઈની મંદતામાં શુક્લ લેસ્યાના પરિણામ કરી નાખ્યા, મુનિવ્રત લઈ લીધા. પણ જે અભિપ્રાયમાં થવું જોઈએ એ મોટો સુરવી. આમ કહીને તારાથી અશક્ય છે એમ નથી, તું જેટલું કર્યું એમાં ક્યાંય સંતોષ માનીને નહીં અટકતો. આ સુરવીરના દ્રષ્ટિનો પલટો, શ્રદ્ધાનો પલટો. આ પણ કેમ આટલું અઘરું હશે? અશફાળમાં એક ગાથા આવે છે ને, ચારિત્ર ભટ્ટા સિજંતી, ધનસણ ભટ્ટા નહીં સિજંતી. ગુરુદેવ ન્યા સોનગઢમાં પણ એક પાઠ્યા લખ્યું છે, ચારિત્રનો દોષ છે તો જ્ઞાનીને ખબર છે, એને છોડીને એ પોતે આરાધનામાં આગળ વધીને પૂર્ણતાને પામે. પણ જેને શ્રદ્ધાની વિપરીતતા છે તો ભ્રષ્ટમાંથી ભ્રષ્ટ છે, એ ક્યારે પણ ભવ સમુદ્રને પાર ઉતરી શકશે. અને એટલા માટે એને કહે છે સુરવીર નાખેલ. એક જગ્યાએ ગુરુદેવજી એ રીતે કીધું કે આ શ્રદ્ધા બદલવી, મિથ્યાત્મમાંથી સમ્યક કરવું, આમ ભલે આપણે કહીએ શક્ય છે પણ છતાં નથી થતું, આમ ઇમ્પોસિબલ જેવું. કારણ કે જેવો એને અભિપ્રાય છે ને એવું જ અસ્તિત્વ માની બેસે છે. અને એટલે એ અભિપ્રાય બદલવો એટલે આખું એનું શું થાય, મને આપણને કહીએ આખું અસ્તિત્વ જ બદલાવાનું જેવું થાય. એ સામાન્ય ઉપરથી બદલાવા જેવું નથી. જેમ કોઈને કારની અંદર એક્સિડન્ટમાં એન્જિન ડેમેજ થઈ ગયું હોય તો એ શું થાય, શું થાય, એ કાર સ્ક્રેપમાં જાય. એ ક્યાં જાય, સ્ક્રેપમાં જાય. અહીંયા બોડી યદી ડેમેજ હોય તો રિપેર કરીને, એમ અહીંયા એ શ્રદ્ધા વિપરીત શ્રદ્ધા એટલે શું છે, એ હવે સ્ક્રેપમાં જવા જેવું એનું કોઈ બીજે, એમ અહીંયા કહે છે કે મોટો પુરુષાર્થનું કામ છે. એ સામાન્ય વિકલ્પ કે ધારણા જ્ઞાનથી કાંઈ કામ થવાનું નથી. તૈયાર તો સુરવીરના ખેલ છે. ચલો આખી હવે 99 નંબર ઉપર આવી જાય. ગુરુદેવજી આ શબ્દો પણ આવા બોલતા ને, અહા કે આહા કોઈ પણ લ્યો તમે, એ શું હોય છે, એ કોઈ આર્ટિફિશિયલી આવેલા એ શબ્દો કે અક્ષરો નથી, અંતરંગની ભાવનાને વ્યક્ત કરનારા છે. અરે, અહો, અરે રે એ બધા શબ્દો શું છે, એનો કોઈ એવી રીતે મિનિંગ ન હોય. પણ અરે રે આમ કેવું હોય, ખેદ માટે અરે રે હોય. આપણે ક્યારેક પણ હસીએ છીએ અને રડીએ છીએ એની લેંગ્વેજ કઈ 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 લેંગ્વેજ કહેવાય, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઇંગ્લિશ, રશિયન કઈ કહેવાય, એ બધું ગુજરાતીમાં હશે. એક રશિયનમાં તો બીજી રીતે હશે ને, લાફિંગ ને ક્રાઇંગ બધું જુદું હશે ને. તો શું છે, એના કોઈ શબ્દો અક્ષરોનો નથી, એ અંતરંગના ભાવને વ્યક્ત કરવા માટેને. એમ ગુરુદેવને સહજ આહા વાત આવતી હતી, સ્વભાવની વાત કહેતા અંદરની પ્રણાતિની એ શબ્દો છે જે આવતા હતા કે આહા કેવું છે આત્માની, કેવી મહિમા ગુરુદેવના આવે છે, કેવી મહિમા આવે છે. કેટલી દુનિયા લખી છે, વંચાય છે ને, શું લખ્યું છે, આખી એટલે કેટલી, ઇન્ડિયા જેટલી કે 5 કોન્ટિનેન્ટ જેટલી, તક તો કેટલી, આખું જગત એટલે કેટલું, 5 કોન્ટિનેન્ટ તો લીધા, હવે કદાચ વધારે હોય તો કે આખો શું કહે, નહીં ગ્લોબ, ગ્લોબ કે એ જ કહેવાનું ને. અરે એ વાત નહીં, આખું વિશ્વ લે એનાથી પણ એક પરમ તત્વ એક જુદું છે. આ જે કહે છે એની તો કોઈ વાત જ નથી. આખી દુનિયા પાછી શબ્દ શું વાપરો છે, ભૂલાઈ જાય, ભૂલાઈ જાય. અહીંયા તો ભૂલતા નથી કાંઈ, પ્રવચન સાંભળતા સાંભળતા એક વિકલ્પ દોડી જાય કે ઓલાનું શું થશે, કાલ સેલ વધશે કે ઘટશે, શું બધું કાંઈ વિકલ્પ આવી જાય કે નહીં, આ મોનસૂન આવી ગયો ને હવે શું થશે. અહીંયા કહે છે આખી દુનિયા ભૂલાય. ચલો ફરીથી હજી વિચાર કરીએ. અરે દેવ પર્યાયના ચક્રવર્તીના વૈભવની શાસ્ત્રમાં વાત વાંચી હોય એ પણ ભૂલાઈ જાય. ભલે ત્યારે એ તો ઇન્દ્રના નહીં, પણ દેવ પર્યાયમાં ગયા તો એ યાદ તો કાંઈ નથી, પણ શાસ્ત્રમાં તો વાંચ્યું હશે, એ પણ કેવું છે એકવાર ભૂલાઈ જાય. એ રીતે પણ લે અને એ રીતે પણ વિચાર કરી લેવ કે દુઃખના જે હોય પ્રતિકૂળતા એ પણ ભૂલાઈ જાય. અરે યાર એવું માથું ચડ્યું તો આમ, અહીંયા કે એ પણ ભૂલાઈ જાય. કોઈ પણ અનુકૂળતા કે પ્રતિકૂળતાના સંયોગ જ, જેને બીજી ભાષામાં કહીએ સંયોગ જ ભૂલાઈ જાય. આખી દુનિયા એમાં કોણ સંયોગ બાકી રહ્યો, આખી દુનિયા કેવું છે ભૂલાઈ જાય. ચલો શબ્દ હશે શું, ભૂલાઈ જાય એટલે શું, ઇટ્સ અ મેમરી લોસ ને. ક્યારેક મેમરી લોસ તો થાય એની જ વાત છે ને, ભૂલાઈ જાય એટલે એટલે અલગ છૂટી ગયું, પણ પછી અંદરમાં તો રાખી દીધું. ભૂલાઈ જાય એટલે કે ફરીને યાદ જ ના આવે, આવું હતું એવું પણ એ યાદ ના આવે, એનું નામ ભૂલાય. અત્યારના મેમરી લોસ એવું યાદ નથી રહેતું એમ નથી, યાદ જ ના આવે. અરે એને રૂચિનો વિષય છૂટ્યો છે તો ફરી ફરી યાદ જ ના આવે. આખી દુનિયા, અરે યાર અહીંયા તો લાસ્ટ ઇયર ગયા હતા નહીં હોલિડેમાં, તો હજી યાદ છે અમને, એવું ચોખ્ખું યાદ છે. અને એન્જોય એટલું બધું કર્યું કે અમારાથી એ ભૂલાતું નથી. અહીંયા કહે છે કે ભૂલાઈ જાય એવું છે કે ફરીને યાદ ના આવે. આખી દુનિયા ભૂલાઈ જાય એવું તારું પરમ તત્વ છે. કોનું પરમ તત્વ છે? આર્યનનું કે સિદ્ધનું? પોતાનું. ક્યારે? ક્યારે? અત્યારના. અચ્છા, આટલા રાત પૂરતું કે ક્યારે? એટલે ફેર ડે એન્ડ ટાઈમ, મહિના પૂરતું, વર્ષ પૂરતું? જીવનમાં વારંવાર, અરે જે એકવાર પ્રાપ્ત થયે ફરીથી ભૂલાઈને એવા તત્વને યાદ કરજે. જેને પ્રાપ્ત કરીને તું ભૂલી ગયો છો કે યાદ જ નથી, એવાને હવે યાદ નહીં કરતો. જે એક તત્વ એકવાર પ્રાપ્ત થયા પછી ક્યારે ભૂલાય નહીં એવું તત્વ છે એને ક્યારે. તો આખી દુનિયા ભૂલાઈ જાય એવું, જેને કહીને ઓલું સ્કેલ હોય એમાં બેમાં એક બાજુ આખી દુનિયા રાખો અને એક બાજુ અહીંયા શુદ્ધાત્મા પરમાત્મા. શું કોની વજન, કોનું વધારે વજન? જીવનમાં એવી અધિકતા લાવજે કે એવું તારું પરમાત્મ તત્વ છે. હવે હવે શું આવ્યું? આહાહા શબ્દ હતો, હવે શું આવી ગયું? કેમ શું ફરે છે? આખું સિનારિયો ચેન્જ થઈ ગયો, જેમ ઓલું ડ્રામા હોય ને એનું એક પહેલાં પૂરું થઈ ગયું પછી અરે રે, આવું તત્વ હોવા છતાં કે જેની પ્રાપ્તિ થતાં આખી દુનિયા ભૂલાઈ જાય. સટખંડ ને નવ દીધી એમ નહીં, ચક્રવર્તી કરતા પણ સૌદર ઇન્દ્રના જે વૈભવ છે એ પણ કેવા છે? ભૂલાઈ જાય. આ એવું તત્વ છે અને આવું હોવા છતાં અરે રે. આમ કહીને શું કેવું છે? તારી પાસે એવું તત્વ ન હતો તો જુદી વાત હતી, આ તો હોવા છતાં પણ કેમ થાય? અરે રે, ત્રણ લોકનો નાશ થઈને રાગમાં રોળાઈ ગયો. ફરીથી આવા શબ્દો નહીં, રોળાઈ ગયો એટલે ખબર નહીં. એક મોસ્ટ વેલ્યુએબલ કોઈક વસ્તુ હોય, ચલો માની લો એક અમૃત આપણી પાસે આવી હોય અને ધૂળમાં ઢોળાઈ જાય તો શું થાય? એમ આવું તત્વ તારને મળ્યું છે, તું છો જ અહીંયા અને છતાં શેમાં વેસ્ટેજ કરી નાખ્યું, શેમાં ઢોળી દીધું છે? રાગમાં ને રાગના વિષયોમાં. ત્રણ લોકનો નાથ, ત્રણ લોકના નાથ કોણ હોય? તીર્થંકર હોય ને, તો કોણ હોય? આપણે હોય. આપણે એના ઓનર થોડી છે. નાથ એટલે કોને કહેવાય? નાથ એટલે કોને કહેવાય? ઓનર હોય એને કહેવાય ને. ત્રિલોકી નાથ કોને કહીએ આપણે? કોને કહેવાય? તીર્થંકરને કહેવાય ને ત્રણ લોકના નાથ. અરે ભાઈ, ત્રણ લોકના નાથ એટલે એના અધિકારપણાની વાત નથી, જે ત્રણ લોકના જાણનારા છે. જ્ઞાનમાં અધિકતા છે, એના સ્વામીપણામાં નથી. અહીંયા તો ત્રણ લોકનો નાથ એટલે ત્રણેય લોકનો તું જ્ઞાતા થા એવો થઈને પણ રાગમાં રોળાઈ ગયો. મોટી વસ્તુ એને ચૂકીને શેમાંથી કંઈક, જેને કંઈ બીજા નાની એવી વસ્તુમાં રકાઈ ગયો, તો અહીંયા કહે છે આવું પરમાત્મ તત્વ હોવા છતાં રાગમાં અટવાઈ ગયો. રાગમાં તો શું છે? આ કોના રાગની વાત કરે છે? કોના રાગની? પૈસાને એના છે કે ક્યાં રાગની? કોઈ પણ રાગ. રાગ એટલે રાગ, એમાં ઝેર કયું સારું? માઇલ્ડ હોય કે બહુ સ્ટ્રોંગ હોય એવું કયું સારું? નહીં. સર્પમાં કયો સારો? એટલે બહુ કહેવાય, બહુ ક્રોબા કે ને, કોબ્રા, કોબ્રા કે એ સારો કે સામાન્ય હોય એવો કયો સારો? જીવનમાં અહીંયા કે છે રાગમાં જો ભેદ પાડ્યો તો સમજી લે કે રાગને કોઈ દી છોડી નહીં શકે. કારણ કે ભેદ શેના માટે પાડતા હોય છે? એકના ગ્રહણ માટે કરતા હોય છે. તો જો ભેદ પાડ્યો તો એ રાગને કોઈ દી છોડી શકીશ નહીં. તો રાગમાં હવે શું ગુરુદેવ શબ્દ બાપે શું લખ્યું છે? દુઃખની જ્વાળા સળગે. એ દુઃખની શું? અહીંયા તો આનંદ માનીએ છીએ, આમાં દુઃખની વળી જ્વાળા ક્યાંથી આવી? દુઃખ સામાન્ય નહીં પણ જ્વાળા જેવું એકદમ, જેમ અગ્નિ જેમ કહ્યું એમાં કેવું, એની જ્વાળા કે એને મોટું દાવાનળ કે સામાન્ય અગ્નિ કરતા એને દાવાનળ એમ અહીંયા રાગમાં આવું હશે, રિયાલિટીમાં છે આવું, પણ અમને લાગતું નથી એનું શું કરવું. ચલો ગુરુદેવસિંહ કહે છે અમે એને ના તો ન પાડીએ, પણ અમને નથી લાગતું એનું શું કરવું. એ મહાપુરુષે જ્ઞાની ધર્મા જેને અમે ગુરુ તત્વ સાથે સ્વીકારીએ છીએ એની ના તો ન પાડી, પણ અમારે પ્રેક્ટિકલમાં દુઃખની જ્વાળા શું, અમને દુઃખ જેવું જ નથી લાગતું, ઉલટાનું સારું લાગે છે, તો શું કરવું, તો શું કરવું. ગુરુએ કીધું એમાં કઈ ચેન્જ કરવું છે કે આપણા અભિપ્રાયમાં ચેન્જ કરવું છે. મોટું વિચારવા જેવું છે. આ વાત વાંચતી વખતે સાંભળતી વખતે પણ આપણા અભિપ્રાયમાં કેમ કઈ હલચલ નથી થતી, કઈ ઢીલું પણ કેમ નથી પડતું. ઓલું જેમ એકદમ ફેવિકોલથી જોઈન્ટ કર્યું હોય અને મહેનત કરે થોડું તો પેલા હલબલે ને, અને એનાથી એમ થાય કે હવે કઈક છૂટું, એમ આ વાંચતા સાંભળતા પણ અંદરમાં કેમ નથી થતું કે આ શું આવું. જ્ઞાની કહે છે એ ખાલી શબ્દો જ પ્રયોગ છે કે વેદનપૂર્વકની વાત. જ્ઞાનીની જે વાત હોય છે એમાં અહીંયા તો દુઃખની જ્વાળા, બાકી તો સમયસારમાં તો શું છે, વિષ વૃક્ષના ફળ કીધા છે, ઝેરના કુંભ કીધા છે, તેનાથી શું વિષ કુંભ કીધા છે ને. તો એ શબ્દ પ્રયોગ ખાલી લખવા માટેના છે, કહેવા માટેના છે કે સ્વયંના વેદનપૂર્વકના છે. તો એમના વેદનપૂર્વકમાં આવું જો લાગે છે અને આપણને આપણા વેદનમાં એમાં સુખ લાગે તો શું છે, આટલી કેટલો બધો ગેપ છે મારે. તો એ શા માટે એ કેમ નો ઓછો થાય, એના માટે પ્રયત્ન કેમ ન થાય. તો અહીંયા રાગમાં તો દુઃખની જ્વાળા સળગે છે, આ તો અહીંયા વાત છે. બાકી તો મુનિરાજ એમ કહે છે કે અમને જે છઠ્ઠા ગુણ સ્થાને 28 ગુણનો વિકલ્પ છે એ પણ કેવું લાગે છે, દુઃખની જ્વાળા જેવો, કાળો નાગ જેવો, જે કંઈ શબ્દ એનાથી વાપરવો હોય એવા. હવે 28 ગુણના વિકલ્પને પણ જો આવું લાગતું હોય તો આપણા તો એકત્વ બુદ્ધિ સહિતના વિકલ્પને તો શું હોય. ફરી ફરીને શાસ્ત્રના શબ્દોને આપણા વેદન સાથે સરખાવવા. શું છે, શાસ્ત્રના શબ્દોને આત્મામાં આનંદ ભર્યો છે, વાંચી લીધું, શું થયું, કોની સાથે સરખાવવા જેવું છે. ક્યારે મને એવું લાગ્યું છે કે જેને હું શોધું છું એ મારામાં જ રહેલું છે. અહીંયા આવ્યું રાગ જ્વાળા જેવું છે, કોની સાથે સરખાવવા જેવું છે. ના ના, કોઈના ઉપર ગુસ્સો કર્યો હશે ને બધું, એ ખોટું બોલતો હશે ને, એના માટે આ શબ્દો હશે ને. પોતાના વેદન સાથે એ શબ્દોને સરખાવવા, તો એ દુઃખની જ્વાળા છે. ત્યાંથી દ્રષ્ટિને છોડી દેશે. ફરીથી ક્યાંથી શરૂઆત ચાલી, ફરીથી શું થયું, વાત ક્યાંથી શરૂ થઈ. તું કેવો છો કે તું પરમાત્મા તત્વ છો, ત્રણ લોકનો નાથ એમ કીધું ને, અને છતાં કેવું કર્યું છે, રાગમાં એકાકાર થઈ ગયો છે. તો પણ કહે છે રાગમાં તો દુઃખની જ્વાળા છે, તો હવે શું કરવું છે, કોને કરવું છે, રાગનો શું કરવો છે, નાશ કરવો છે ને, નહીં એ નથી કરવું, તો ઓછો કરવો છે. રાગનો અભાવ કરવો છે કે ઓછો કરવો છે. ઓછો કરશું તો અભાવ તરફ પહોંચશું ને, કેમ હંમેશા એ તો હોય. ક્યારે પણ માથે લોન લીધી હોય એને ધીરે ધીરે લોન આપીએ તો જ ઓછી કઈ પૂરું થાય કે નહીં, એ બટ નેચરલ છે કે નહીં. 5 લાખની લોન લીધી, 1-1 લાખ આપીએ તો પૂરું થાય કે નહીં, થાય જ ને. એટલે અભાવ કરવા માટે પેલું શું કરવું પડે, ઓછું કરવું પડે, એવું જ હોય ને. નહી આવું પ્રેક્ટિકલ નથી, લા એ સારું, આ કેસમાં નહીં બીજા બધે સારું. ફરીથી આમાં જ આખો છે ને, આપણે વિપરીતતા થઈ ગઈ. શું વિપરીતતા, આપણે એવું માન્યું કે તીવ્રતાનો અભાવ મંદતાથી થશે અને તેથી મન કસાઈમાં ગયા છે. તીવ્ર કસાઈનો અભાવ તો બધા કે કરવો છે, હવે એના ઉપાયના સાધન તરીકે શું કરીએ છીએ, કે આપણે મન કરતા જઈએ, મન કરતા જીવનમાં અભાવ કરવાનો અભિપ્રાય તને મંદતામાં લઈ જશે, પણ અભિપ્રાય હશે તો શું છે, એનું મંદ કરવા જશો તો મન નહીં ક્યારેક ઉછળો થઈ જશે, પણ પહેલું શું થવું જોઈએ, એ અભાવ કરવા જેવો છે, મારું સ્વરૂપ નથી. એકત્વ છૂટશે તો મંદ થઈને અભાવ થશે, પણ એકત્વ છૂટ્યા વગર મંદ કરવા જાય તો રૂંધાયેલો કસાય થશે. બે મોટો આંતરો પડે છે. સૌથી પહેલું શું છે, એકત્વ છોડવાનો, અભાવ કરવાનો અભિપ્રાય, અભિપ્રાય. અને એટલા માટે શબ્દ શું હોય પછી, દ્રષ્ટિ છોડી દે. ચારિત્રથી વાત નથી લીધી, શેનાથી લીધી છે, શ્રદ્ધાથી શરૂઆત થશે તો મંદતા કરી ચડીને એ અભાવ સુધી પહોંચશે. શ્રદ્ધા તો છોડતા નથી, એમાં તો કરવાપણાનો તો અભિપ્રાય રાખીએ છીએ, અને શેમાં જઈએ છીએ, મંદ કરીને અભાવ. તો મંદ નહીં થાય એ તો પરાણે શું હશે, દબાશે, રૂંધાયેલો કસાય જેવું થશે. તો ત્યાંથી દ્રષ્ટિને છોડી દે. ક્યાંથી દ્રષ્ટિને છોડી દે, રાગને, રાગના વિષય ઉપરની દ્રષ્ટિ છોડી દે. આજ તો મોટું કામ કરવા જેવું છે, અને આ સમયસારની મુખ્યતા લઈને વાત ચાલે છે. સમયસારમાં બે જ વાત છે, એક બાજુ મિથ્યા દ્રષ્ટિ ને એક બાજુ સમ્યક દ્રષ્ટિ, બસ એમાં કોઈ જ બીજું નથી. સમ્યક દ્રષ્ટિ છે એ બંધ રહી છે, અને મિથ્યા દ્રષ્ટિને બંધ થયા વગર રહે નહીં. સમ્યક દ્રષ્ટિ છે એ મોક્ષ માર્ગે છે, અને મિથ્યા દ્રષ્ટિ બંધ, બેની જ ડિવિઝનની આખી વાત થઈ લીધી ચાલે. તો અહીંયા તો એ ગુરુદેશી, એટલા માટે એ ગુરુદેશીના પ્રવચનોમાં દ્રષ્ટિની મુખ્યતાથી શ્રદ્ધાની અભિપ્રાયથી મુખ્યતા. તો ફરીથી ત્યાંથી દ્રષ્ટિને છોડી દે. શું કરવા જવું છે, પેલું એકત્વ છોડવા તરફ જવું છે કે મંદ કરવા તરફ જવું છે. એકત્વ છોડવાનો પ્રયત્ન કરશું તો મન થયા વગર રહેશે નહીં, અને એ રીતે અભાવ તરફ જાય છે. તો અહીંયા ત્યાંથી દ્રષ્ટિ છોડી દે, અને જ્યાં સુખનો સાગર ભર્યો છે ત્યાં તારી દ્રષ્ટિને છોડી દે. શું આવી ગયું, અસ્તિ નાસ્તિ. ન્યા દ્રષ્ટિ છોડી દઈ શું આવ્યું, નાસ્તિ, અને અહીંયા દ્રષ્ટિ જોડી દઈ શું આવ્યું, અસ્તિ. આપણે એક નવો રસ્તો ગોતીએ. અમે રાગની પણ દ્રષ્ટિ રાખશો ને સ્વભાવની પણ રાખશો, બે થોડું થોડું. ચાલો આપણે વધારે, તમે એમ કહો છો તો 51% સ્વભાવ તરફ જોડશો ને 49% નહીં, ઓલું હોય છે ને ઇક્વિટી વધારે છે એટલે એ પણ હજી ના ગમે તો 80-20 રેશિયો રાખશો. નહીં કેમ, નહીં કેમ, નહીં કેમ, દ્રષ્ટિનો સ્વભાવ છે જે તરફ ઢળે તેમાં 100% ઢળે, એના પર્સન્ટેજ નથી હોતા. શું હોય છે, હજી જ્ઞાનમાં છે, હજી હજી સ્વભાવ તરફ છે, હજી જ્ઞાન પૂરું ન હોય તો બહિર્મુખતા. બાકી દ્રષ્ટિ, રુચિ, શ્રદ્ધા એનો એક જે તરફ ઢળે ત્યારે કેવું હોય છે, અને એટલા માટે શ્રદ્ધામાં કાં તો મિથ્યા દર્શન અને કાં સમ્યક દર્શન, ઇન બિટવીન ક્યાંય નથી એના. હજી ચારિત્રમાં અને જ્ઞાનમાં તો છે કે નહીં, ચોથે ગુણસ્થાન, પછી અવિરતિ, પછી સર્વવીરતિ, પછી અબુદ્ધિપૂર્વકના વિકલ્પ જાય, તો એ બધું ચારિત્ર અને જ્ઞાનમાં હોઈ શકે છે. શ્રદ્ધાનો સ્વભાવ છે જે તરફ ઢળે કેવું છે, પૂર્ણપણે હોય છે એ દ્રષ્ટિનો. તો ત્યાં દ્રષ્ટિ છોડી દે, બે રીતે નહીં, દહીં દૂધમાં એ કામ નહીં ચાલે. અને હવે ક્યાં દ્રષ્ટિ જોડવા જેવી છે, અત્યાર સુધી ક્યાં છે, જ્યાં દુઃખનો સળગે છે, દુઃખની અગ્નિ જ્વાળા સરખે છે ત્યાં છે. હવે જ્યાં સુખનો સાગર છે, સુખનો સાગર ક્યાં છે, આમ તો જોયા છે બધા, ઘણા જોઈ લીધા ને, ઇન્ડિયન ઓશન જોઈ લો, આટલાન્ટિક ને બધા જોઈ લીધા ને, ભલે ને એક ક્રોસ ગયા હશે પણ જોઈ લીધા ને, સુખનો સાગર દેખાણો કે નહીં, તો છે કે નહીં, એવું ક્યાં ક્યાં આત્મા વળી ક્યાં દેખાડો. એને એક સરસ ગુરુદેવ દ્રષ્ટાંત, બહુ બહુ જ એપ્રોપ્રિએટ એક દ્રષ્ટાંત છે, લગભગ બધાને ખબર હશે. પહેલાંના જમાના ગુરુદેવના એવા જ હોય કે પેલા વેપારી હોય ને, ખેડૂતને ત્યાં પહેલાં પૈસા ધીરતા હોય ને પછી લેવા જાય ને, તો એકને ત્યાં ગયા અને ત્યાં બેઠા તો ઓલો કે જરા તરસ લાગી છે, પાણી લઈ આવો. તો પાણી લે, એમાં અહીંયા એમની પાસે એક મોતી હતું અને મોતી બહુ ચમકદાર ને પાણી. તો પછી ઓલો પાણી લાવે તો પછી કે ખેડૂતને કે આ મોતી એવું છે કે પાણીદાર છે, એમાં બહુ પાણી ભર્યું. તો ઓલા ખેડૂત શું કે એને, તો એમાં પાણી ભર્યું તો પાણી મંગાવ્યું શું કામ તો તમે, તો કે હજી છે એમાં ઘણું ભર્યું, એમાં તો સાગર ભરેલો. એવું તમારા ગુજરાતી શું કે, ઠંડા પરના ગપ્પા ન હું તો માનું, મારી આ પછેડી છે એને હું અડાડું કપડું અને એ ભીનું થાય તો માનું ને, બહુ નેચરલ છે ને જીવનમાં. એ કોઈ પછેડીથી એના માપ આવે એવું નથી, એ તો નજરમાં આવે. એમાં શાંતિનો સાગર છે, સુખનો સાગર છે, એ કોઈ બહિર્લક્ષી બહિર્લક્ષી ભાવથી ખ્યાલમાં આવી શકે એવો નથી. અંતર્મુખ થશું તો જ એની ખ્યાલમાં આવી શકે, બાકી તો શબ્દો રહી જવાના છે. તો અહીંયા કેવો છે એ કે આવી એક કેવી એક ભાવ અંદરની જાતિ કે એના માટેનો એક શબ્દો નેતામ તો ખાલી લખી શકાય, જ્યાં સુખ ભર્યું છે એમ શબ્દ શું વાપરે છે, સુખનો સાગર. બારમાં કેવું લાગતું હશે, દુઃખમય. અને એ રીતે તો કેવું છે, રાગાદી ભાવ એ કેવા છે, દુઃખથી ભરેલા સાગર છે, ભવ સમુદ્ર છે. અને અહીંયા સ્વભાવ કેવો છે, આનંદનો સમુદ્ર છે, આનંદનો સાગર. કે જ્યાં સુખનો સાગર ભર્યો છે ત્યાં તારી દ્રષ્ટિને છોડી દે, રાગને તું ભૂલી જા. આગળ આવ્યું છે ને, આખી દુનિયા ભૂલી જાય છે, બેમાં શું ફરક પાડ્યો, શું ફરક પાડ્યો, આખી દુનિયાને ભૂલાઈ જા. અહીંયા કે રાગને તું ભૂલી જા. અરે રાગને સ્વભાવની જો મહિમા લાગી તો રાગ ભૂલતા વિષય તો છૂટી જ જશે એના. શું છે, પરદ્રવ્ય એમ નહીં, અહીંયા એનું પરદ્રવ્યને વિષય કરનાર જો રાગ છૂટી ગયો તો ઓલા તો પછી સેજે હોય કે ન હોય ફરક નથી. અને ચારિત્રના પુરુષાર્થ તો એક ક્ષેત્ર આવ્યા સંબંધ છૂટતા, ભલે એકત્વ છૂટશે ત્યારે હોય કે હોય, પણ જ્યાં ચારિત્રનો પુરુષાર્થ આવે તો એક ક્ષેત્ર આવ્યા સંબંધ પણ છૂટી જાય. તો શરૂઆત ક્યાંથી કરવી છે, ફરીથી આમાંય શું ભૂલ થઈ જાય, આપણે રાગના વિષયો છોડવા માંગીએ છીએ ને રાગને ચાલુ રાખીએ છીએ, ફરક શું પડે છે. તો એનાથી શું થાય, રાગ રાખીને વિષયો છોડવા જશું તો ઉલટાનું એમાં તો દ્વેષભાવ વધી જશે, કોઈ લઈ જશે તો ઉલટાનું આકુરતા વધી જશે. તો શું એને છોડવા માટે શું હોય છે, પહેલું વિષય છૂટવા છે કે રાગને છોડવો છે, મૂળમાંથી રાખે રાગને તું ભૂલી જા. અરે આટલું સરસ મજાનું આપણે બધું બિઝનેસના કરતા હોય મહેનત કરીને, હવે શું કહે છે, ભૂલી જાય એમ, મેં કર્યું છે એમ નહીં, મેં તો આટલું બધું ઊભું કર્યું છે. અને અહીંયા કહે છે તું ભૂલી જા, એક શબ્દ વિચારવા જો, ભૂલી જા. ભૂલી જાય એટલે શું, ભૂલી જાય એટલે ખાલી અત્યારના ભૂલી ગયો એમ નથી, એને સ્મરણ જ ના આવે, રાગને ભૂલી જા. અને તારા પરમાત્મા તત્વને પર્યાય સ્વીકારે છે. હવે એનાથી એક સ્ટેપ આગળ, પહેલાં શું કર્યું, કોને ભૂલવાની વાત કરી, દુનિયાને ભૂલી જા, પેલું આવ્યું તને લાઈનમાં, પછી હવે કોની વાત આવી, રાગને ભૂલી જા. હવે એનાથી આગળ ક્યાં લઈ જશે ગુરુદેવ, આ તો માંડ માંડ ચલો આ દુનિયાને ભૂલી જાઓ ત્યાં સુધી, ચલો અમને સારું લાગતું તો ત્યાં તો વળી ત્યાં શું છે, બોલો શું આપ્યો, અંગૂઠો આપ્યો તો શું થયું, હાથ લઈ લીધો, હાથ લઈ લીધો તો આખું શરીર લઈ લીધું. અહીંયા કહે છે હવે ક્યાં, તારા પરમાત્મા તત્વને પર્યાય સ્વીકારે છે. કઈ પર્યાય સ્વીકારે છે, નિર્મળ પર્યાય. ઓલી રાગ તો મલિન પર્યાય હતી, તારા પરમાત્મા તત્વને પર્યાય સ્વીકારે, પણ એ પર્યાય રૂપ હું છું, હું એટલો જ છું, એ પણ ભૂલી જા. માંડ માંડ અહીંયા સુધી પહોંચ્યા, આખી દુનિયા ભૂલી જાય એટલે નક્કી કરી નાખ્યું, તો હવે હું દિગ્વ્રત લઈ લઉં છું, અહીંયા ઇન્ડિયાની બહાર ક્યાંય, આ તો અહીંયાથી હજી ક્યાં પહોંચાડી લઈ ગયા, હજી રાગ ભૂલી જાય, રાગ ભૂલાય કોઈ દી, રાગનો વિષય અને રાગ ભૂલાય કે ભૂલી જાય એ તો નહીં, પણ નિર્મળ પર્યાય જેટલો પણ હું છું એ પર્યાય રૂપ હું છું એ પણ ભૂલી જા. તો શું કરવું, અલ્ટિમેટ શું કરવું, અવિનાશી ભગવાન પાસે ક્ષણિક પર્યાયના મૂલ્ય સા, એક સમયની પર્યાય અને અનંતતાથી ભરેલો સ્વભાવ કોને આપણે અધિકતા માનશું, એક સમયની એક પર્યાય અને એવી અનંતી પર્યાયનો ગુરુદેશ એનાથી એક આગળ લઈ જાય તો શું છે, કેવળ જ્ઞાનની એક પહેલો સૌથી શરૂઆત લઈએ, ટાઈમ તો પૂરો થયો, એક સમ્યક દર્શનની પર્યાય લઈએ, સૌથી પહેલી ચોથે ગુણસ્થાન, એનાથી આગળ વધીએ તો મુનિ દશાની પર્યાય, એનાથી આગળ વધીએ તો પૂર્ણ વિતરાગ, શ્રેણી માંડીને પૂર્ણ વિતરાગ, એનાથી આગળ કેવળ જ્ઞાન, એનાથી આગળ સિદ્ધ દશા, તો પણ શું થયું, એક સમયની પર્યાય, એવી પર્યાય, એવી પર્યાયોનો નિર્મળ પર્યાયનો એક સમૂહ કોણ કહેવાય, ગુણ, એવા અનંત ગુણનો સમૂહ કોણ, હું. તો સમ્યક દર્શનને રત્ન કહો, તેની અપેક્ષા એ કેવળ જ્ઞાનને શું કહેવાય, મહારત્ન કહેવાય, અને એવી અનંતી પર્યાય જેમાં છે એવા ગુણને શું કહેવાય, મહામહારત્ન, અને એવા અનંત ગુણનો પિંડ એને શું કહેવાય. આ અહીંયા કહે છે કે એક પર્યાય છે એની સામે ભગવાન આત્મા છે, એની સામે આ પર્યાયના શું કિંમત છે, એક સમયની નાશવાન છે, એવી અનંતી પર્યાય જેના આશરે પ્રગટ થાય એવો હું તપ, એનો થોડો વિસ્તાર છે પછી.
તીર્થંકરો જગતના જયવંતવતો ઓમકારનાદ.